समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार चाले छे एनी बधी गाथाओ पूरी थई छे अने छेल्ला कळस छे ए चाले छे। एमां कळस 111 एनो श्लोकार्थ अने भावार्थ कर्या छे। एनी उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल પ્રવચનના મહદ અંશો મોટા ભાગના અંશો આપણે કર્યા છે અને એમાં ભાવાર્થ ઉપરના પ્રવચનના અંશો આપણે આજે લઈશું। એ શરૂ કરતા પહેલા આપણે સહેજ પુનરાવર્તન કરી લઈએ કે શેની વાત ચાલે છે। 111માં કળશમાં એમાં જ્ઞાનનો નય વિભાગ બતાવે છે એમ જે કહ્યું છે। કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે તો એમાં બે નય લીધા। એક એવો નય લીધો કે જેમને કર્મ નયનો પક્ષપાત છે એટલે કે ક્રિયાકાંડ રૂપ શુભભાવ રૂપ કર્મ નય એટલે ક્રિયાકાંડ અને શુભભાવ રૂપ જે નય છે એવો જે દ્રષ્ટિકોણ છે એનો પક્ષપાત એટલે એનું જ લક્ષ રહ્યા કરે છે એવો નય અને એને એ ધર્મ માને છે એ। અને બીજો એવો નય લીધો કે જ્ઞાન નયના પક્ષપાતી। જ્ઞાન નયના પક્ષપાતી એટલે માત્ર જ્ઞાનની વાત કરે છે પણ એ રૂપે પરિણમતા નથી એટલે બંનેને નય તરીકે લીધા છે કે કર્મ નય અને જ્ઞાન નય બેમાંથી એક પણ પોતાના સ્વરૂપને પામતા નથી। અને પછી એમ કહ્યું કે કોણ પોતાના સ્વરૂપને પામે છે તો એમાં એવું કહ્યું કે જેઓ પોતે જ્ઞાનરૂપ પરિણમી જાય છે એ સ્વરૂપને પામે છે। માત્ર જ્ઞાનની વાત નહીં પણ પોતે એવા જ્ઞાનરૂપે પરિણમી જાય તો જ એ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે સ્વરૂપનો અનુભવ કરે છે। અને એમ કરતા પહેલા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર થાય છે અને પછી એમાં એમાં આગળ વધતા એ શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે। એટલે આ વાતને આપણને અહીંયા આચાર્ય ભગવાને અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી છે। હવે ભાવાર્થમાં પણ આપણે જોઈ ગયા છીએ કે અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે। પછી એનો વિસ્તાર પંડિતજીએ જે કર્યો છે એ વિસ્તાર ઉપર પણ પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે આપણે એ લઈએ। એટલે ભાવાર્થ ઉપરનું પ્રવચન, હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં આપણે આટલી વાત કરી ગયા છીએ જેમાં શરૂઆતમાં જ નિશ્ચય નયની અને વ્યવહાર નયની વાત કરવામાં આવી એ આપણે કર્યું છે। એટલે હવે આપણે આગળ સાથે કરીએ પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો એમાં ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં પાના નંબર 204 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે જે ભાવાર્થમાં આવ્યું છે એ જ વાક્ય લઈને આગળ સમજાવે છે। એટલે કહે છે કે આવા કર્મનયના પક્ષપાતી લોકો કર્મનયના પક્ષપાતી લોકો જેઓ જ્ઞાનને તો જાણતા નથી એટલે કે આત્માને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદ ખિન્ન છે તેઓ સંસારમાં ડૂબે છે। સ્વરૂપને જાણતા નથી, સ્વરૂપને જાણવાનો પ્રયાસ પણ કરતા નથી અને માત્ર ક્રિયાકાંડમાં જ રચ્યા પચ્યા છે, શુભભાવમાં જ રહ્યા છે, માત્ર શુભભાવમાં જ રહ્યા છે, કદાચ આત્મા વિશે કંઈ જાણે છે તો પણ એવા સ્વરૂપની પ્રાપ્તિ એને મોક્ષ માર્ગ નહીં સમજતા, માત્ર શુભભાવને જ મોક્ષ માર્ગ સમજે છે એવા કર્મનયના પક્ષપાતી। કર્મનયમાં માત્ર ક્રિયાકાંડ આવે એવું નહીં, માત્ર આવે એવું નહીં, એને બદલે શુભભાવ પણ હોય, પૂજાનો, ભક્તિનો, વિનયનો, ગુરુનો, દેવ પ્રત્યેનો કોઈ પણ શુભભાવ પણ હોય, તે છતાં પણ પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે અને એવા જ્ઞાન સ્વરૂપે પોતે પરિણમી શકે છે એનો જ હજી સ્વીકાર નથી થયો એટલે એ સંસારમાં ડૂબે છે. એટલે કે એ શુભ ભાવને લીધે પરિભ્રમણ કરે છે, ભવના ભ્રમણ કરે છે. એની વાત કરતા કહે છે, હવે સમજાવે છે ગુરુદેવ કે જુઓ, આવા લોકો જ્ઞાનને કહેતા ક્રિયારાગથી રહીત પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણતા નથી, અનુભવતા નથી. એમ કહ્યું ને કે જ્ઞાનને જાણતા નથી, જ્ઞાનને જાણતા નથી એટલે એનો અર્થ શું થયો કે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને જાણતા નથી, અનુભવતા નથી. અને એમાં એ વધારે સ્પષ્ટતા કરવા એમ કહ્યું કે રાગથી રહીત, ક્રિયા અને રાગથી રહીત એવા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને જાણતા નથી, એને અનુભવતા નથી, એટલે એ જ્ઞાનને જાણતા નથી. જ્ઞાનને જાણતા નથીનો આખો વિસ્તાર કર્યો, બંને રીતે વિસ્તાર કર્યો. એક તો નાસ્તિથી કે ક્રિયા રાગ રહિત એવું એમાં નાસ્તિ આવી, અને જે છે એની પણ વાત કરી. આસ્તિથી શું કહ્યું કે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને ક્રિયા રાગથી રહિત એમ એ જ્ઞાનને અનુભવતા નથી, જાણતા નથી. અને માત્ર કર્મની વ્યાખ્યા કરી છે અહીંયા. કર્મ એટલે શુભરાગની ક્રિયામાં રચ્યા પચ્યા રહી અને ખેદ ખિન્ન થાય છે. કર્મ એટલે કે શુભરાગ, શુભ ભાવ છે એ વખતે જે ક્રિયા થાય છે એ વખતનો ભાવ શુભ છે, બંધનું કારણ છે. જો શુભરાગ છે તે ખેદરૂપ દુઃખરૂપ છે, કેમ કે તે આત્માની નિરાકુળ શાંતિનો ક્ષય કરે છે. આત્માની બહાર આવીએ ને, પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને બહાર આવીએ અને પરમનું લક્ષ કરીએ તો એમાં આત્મપ્રદેશોનું કંપન જ થાય, એટલે કે આકુળતા થાય. ભલે ને શુભ ભાવ ગમે તેવો હોય તો પણ આત્મપ્રદેશોનું કંપન થાય અને એને લીધે થઈને આકુળતા થાય, એટલે સાચા અર્થમાં શાંતિનો ભંગ થાય. પોતાના સ્વરૂપમાં રહ્યા છે, પોતાના સ્વરૂપમાં રહે છે જીવ, એટલે શુદ્ધ ભાવે રહે છે તો કોઈ આકુળતા નથી, શાંતિ છે. કેમ કે પોતે પોતાના સ્વરૂપે રહે છે, તેમાં આત્મપ્રદેશોનું કંપન થતું નથી. બહુ સમજવા જેવું છે, સહેલાઈથી સમજાય એવું છે. આપણે બીજાના ઘેરે જઈએ ને, ગમે તેટલું બધા કે આ તમારું ઘર જ સમજો, આપણે સમજી પણ લઈએ કોકવાર, જ્યાં સુધી રહીએ ત્યારે બરાબર છે. એમનો વિવેક ને આપણે કોઈ સમજી લઈએ, છતાંય પોતાના ઘર જેવી શાંતિ લાગે છે, અને પોતાના ઘરમાં હંમેશા શાંતિ જ લાગે છે. બરાબર, પોતાને ઘેરે કેમ શાંતિ લાગે છે? પોતાને ઘેરે છે, પોતાના ઘરમાં છે. બરાબર છે, અહીંયા પણ એમ જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે તો પછી આત્મપ્રદેશોનું કંપન ન થાય. પોતાના સ્વરૂપમાં જે રહ્યો છે એને શાંતિ જ હોય, એની અપૂર્વ શાંતિ હોય, અને એવી શાંતિનો અનુભવ બહારમાં ગમે તેવા શુભભાવમાં કે અશુભભાવમાં જાય તો એને એવી શાંતિનો અનુભવ થાય જ નહીં. ગમે તેવો શુભભાવ હોય તો પણ શાંતિ ન લાગે, એ આકુળતામય જ ભાવ છે. આત્મપ્રદેશોનું કંપન થાય એટલે આકુળતા લાગે, એ વાત અહીંયા કરી છે. આકુળતા અને નિરાકુળતા બરાબર, બે વિરુદ્ધ શબ્દ છે. આત્માની નિરાકુળ શાંતિનો, આકુળતા વિનાની શાંતિ આત્માની છે એનો ક્ષય કરે છે, એટલે એ એનો નાશ કરે છે. કોણ એવો એનો નાશ કરે છે? આ શુભ રાગ છે ને તે, એને એને લીધે થઈ એને એ પોતે દુઃખરૂપે ખેદરૂપે થાય છે. પોતાની શાંતિ હણાય છે માટે એ ખેદરૂપ અને દુઃખરૂપ થાય છે. આત્માની નિરાકુળ આકુળતા વિનાની જે શાંતિ છે એનો ક્ષય થાય છે. શુભભાવ આવ્યો છે તો એ પરનું લક્ષ છે, શુદ્ધ ભાવ નથી. અને શુદ્ધ ભાવ નથી એ શુભ ભાવ પુણ્યબંધનું કારણ ભલે થાય, ગમે તેવા પુણ્યબંધનું કારણ થાય, અરે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવું પુણ્ય બંધાતું હોય તો પણ એ શાંતિનો અનુભવ નથી. શાંતિ તો જેટલી પોતાના સ્વરૂપમાં રહે છે એટલી જ શાંતિ, જેટલો પોતાના સ્વરૂપમાં રહ્યો છે એ જ શાંતિ. સ્વરૂપની બહાર જે છે એ શાંતિ નથી, એ આકુલતા છે. શુભ ભાવમાં ભગવાન આત્માની શાંતિનો ક્ષય થાય છે. માટે જેઓ શુભ રાગના પક્ષપાતી જીવો છે તેઓ સંસારમાં ડૂબે છે. શાંતિનો ક્ષય થાય છે એટલે સાથે સાથે બીજું જે થાય છે એ શું થાય છે કે બંધ પડે છે, આશ્રવ થાય છે અને બંધ પડે છે. ભાવ બંધ છે અને ભાવ બંધ છે એટલે એને પછી ભ્રમણ કરવા પડશે. ભાવ બંધના નિમિત્તે પછી જળ બંધ પડે છે એટલે પૂતગળનો બંધ પડે. એટલે કર્મ બંધ થાય છે એ કર્મ બંધને લીધે થઈ અને એને પછી ભવના ભ્રમણ થાય છે. સંસારમાં 84ના અવતાર કરીને રઝળે છે. આ એક પ્રકારના લોકોની એટલે વ્યવહાર આભાસી મિથ્યા દ્રષ્ટિઓની વાત થઈ કે જે શુભ ભાવને ધર્મ માને છે એની અહીંયા વાત સમજાવી. સૌથી પહેલી વાત જે લીધી ભાવાર્થમાં કે આવા કર્મનયના પક્ષપાતી લોકો જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ સંસારમાં ડૂબે છે. આ વાતનો આ વિસ્તાર છે પહેલી વાતનો. આના પછી બીજી વાત અને ત્રીજી વાત, ત્રણે ત્રણ વાત જે ભાવાર્થમાં પણ આવી છે એનો પણ આપણે વિસ્તાર લઈએ છીએ. વધારે સ્પષ્ટતા થાય, આપણા ભાવ પણ એવા થાય એટલા માટે આપણે વિસ્તાર કરીએ છીએ. સમજાયું છે આપણને, સમજાયું છે બરાબર છે, તે છતાંય વિસ્તાર કરીએ છીએ તો એવા ભાવ થાય છે અને એવા ભાવે રહીએ છીએ, એવા ભાવે રહીએ છીએ તો બધું સહેલું થઈ જાય છે, બધું સરળ થઈ જાય છે. આત્મા આ હું આવો છું એવો એક અંદરમાં ભાવ ચાલ્યા જ કરે છે. પછી જયારે પોતાના સ્વરૂપમાં જવાનો સહાનુભૂતિનો પુરુષાર્થ કરીએ છીએ ને ત્યારે કાંઈ અઘરું લાગતું નથી, કોઈ વિકલ્પ સતાવતા નથી. આ વારંવાર વારંવાર વિચાર કરવા માટે આવો વિસ્તાર જયારે મળતો હોય ત્યારે એને ચૂકવો નહીં, ફરી ફરીને વાંચવો, ફરી ફરીને એવા ભાવે થવું. હવે બીજી એટલે બીજી વાત કરે છે નિશ્ચય આભાસી મિથ્યા દ્રષ્ટિની. પેલા વ્યવહાર આભાસી મિથ્યા દ્રષ્ટિ ગયા, હવે નિશ્ચય આભાસી મિથ્યા દ્રષ્ટિની વાત કરે છે કે જેઓ જ્ઞાનની વાતો કરે છે પણ જ્ઞાનની સન્મુખ થતા નથી એમની વાત કહે છે. વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાન સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. આ વાત આપણને ભાવાર્થમાં મળી એને ગુરુદેવ સમજાવે છે. જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન એટલે ખરેખર તો આત્મા, આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે ને, એટલે જ્ઞાન એટલે આત્મા પોતે સદાય જ્ઞાતા દ્રષ્ટા રૂપે છે. કેવો છે આ ભગવાન આત્મા? કેવો છે? કંઈ કરવા વાળો નથી. ભગવાન આત્મા કંઈ કરતો નથી, કંઈ કરવા વાળો છે નહીં. કૃપાળુ દેવે પણ એમ કહ્યું છે. શું કહ્યું છે? કે આત્મા એક તણકલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અમે તો એમ કહીએ છીએ પ્રભુ કે આત્મા તણકલાને સ્પર્શી પણ શકતો નથી. તણકલાના ટુકડા કરવાની તો વાત બાજુ પર રહી, પણ આત્મા તણકલાને સ્પર્શી પણ શકતો નથી એવું આ ભગવાન આત્મા. જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે પરિણમે, જેવો સ્વભાવ છે એવું પરિણમન થાય, જેવા ગુણ છે એવું પરિણમન થાય. આત્મામાં પરના કાર્યો કરવાનો કોઈ ગુણ નથી એટલે પરના કાર્યો નથી કરતો. આત્મામાં પરમા વ્યાપવાનો કોઈ ગુણ નથી એટલે એ પરમા નથી વ્યાપતો. એક તરફ આપણે એમ કહીએ કે અનંત ગુણ છે ને, હા ભાઈ છે, અનંત ગુણ છે, પણ એમાં એવો ગુણ નથી કે પરમા વ્યાપે. આત્મામાં પરમા વ્યાપવાનો કોઈ ગુણ નથી કે પર ભાવે પરિણમે એવો પણ કોઈ ગુણ નથી. ભલે અનંત ગુણ છે પણ એમાં એ પરના ભાવે પરિણમે એવો કોઈ ગુણ નથી. જો એવો ગુણ હોત તો શું થાત? સિદ્ધને પણ એવા પરિણમન થાત. જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે એક ચાવી બતાવું છું. સ્વાધ્યાયમાં અમે અનેક વાર એ ચાવી બતાવી છે, તમને પણ બતાવું. શું ચાવી છે? કે જ્યારે પ્રશ્ન થાય ત્યારે પ્રશ્ન એમ કરવો કે સિદ્ધ ભગવાનને આ હોય, સિદ્ધ ભગવાનને આ હોય, એટલે જવાબ આપોઆપ મળી જાય કે સિદ્ધ ભગવાનને અન્ય ભાવે પરિણમન હોય ન હોય, પોતે પોતાના શુદ્ધ ભાવે જ પરિણમે. સિદ્ધ ભગવાનને શુભ ભાવે પરિણમન હોય ન હોય, એટલે તરત જ જવાબ મળી જાય તો પછી આ ભગવાન આત્મા પોતાના સ્વરૂપની વાત લેવાની, પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એને પણ અન્ય ભાવે, વિભાવ ભાવે, વિકારી ભાવે, પરિણમન એના કોઈ ગુણને કારણે ન હોય, વર્તમાન પર્યાય મલિન છે એટલે એમાં એને વિભાવ ભાવે પરિણમન થાય છે, પણ કોઈ એનો ગુણ નથી. જો ગુણ હોય તો પછી કાયમ એવા પરિણમન થાય, એ પરિણમન જાય જ નહીં. તો આવા પરિણમન કેમ થાય છે? વિભાવ ભાવે પરિણમન કેમ થાય છે જીવને? એ પરનું લક્ષ કરે છે ને, એટલે પોતાના સ્વભાવ ભાવે એ રહેતો નથી, ત્યાંથી છોડીને બહાર જાય છે એટલે એવા પરિણમન થાય છે. વિભાવ ભાવે, શુભ ભાવ કે અશુભ ભાવે જે પરિણમન થાય છે એમાં એનો પોતાનો દોષ છે. પોતે પોતાની અંદર રહેતો નથી અને બહાર નીકળ્યો એટલે પછી અનેક ભાવે પરિણમન થાય છે, જેમાં શુભ હોય અશુભ હોય ને શુભનાય અનેક પ્રકાર, અશુભનાય અનેક પ્રકાર. અંદરમાં પોતાના સ્વભાવ ભાવે રહ્યો છે તો કોઈ વિભાવ ભાવ, વિકૃત ભાવે, અન્ય ભાવે, અશુદ્ધ ભાવે પરિણમન છે જ નહીં. અને એવું છે ત્યારે પૂર્ણ શાંતિનો અનુભવ છે, પૂર્ણ આનંદનો અનુભવ છે, પૂર્ણ જ્ઞાનનો અનુભવ છે. પણ બહાર નીકળ્યો એટલે મુશ્કેલી થઈ. બધી મુશ્કેલી શા માટે છે? કે અંદરમાંથી, પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો એટલે મુશ્કેલી છે. ઘરમાં બેઠો તો ત્યાં સુધી કાંઈ પ્રોબ્લેમ હતા નહીં, બહાર ગયો એટલે પ્રોબ્લેમ શરૂ થયો. આપણે એ વાતને સમજવાની છે. જ્ઞાન એટલે આત્મા પોતે સદાય જ્ઞાતા દ્રષ્ટા રૂપે છે. બંને શબ્દ બધાને આવડે છે, છતાંય સ્પષ્ટતા કરું કે જ્ઞાતા એટલે જ્ઞાન જે કરે છે તે જ્ઞાતા, જ્ઞાતા એટલે જે જ્ઞાન કરે છે તે જ્ઞાતા છે. અને દ્રષ્ટા કેમ લીધું? કે જ્ઞાન અને દર્શનના ઉપયોગ બંને સાથે હોય છે, પહેલા દર્શન અને પછી જ્ઞાન. એટલે દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ જ્યાં જોડાય છે એનું એને જ્ઞાન થાય છે. એટલે પહેલા સામાન્ય અવલોકન થાય છે તે દર્શન છે, અને પછી વિશેષતાથી જે થાય છે તે જ્ઞાન છે. એટલે દર્શન જ્ઞાન તો સાથે જ હોય છે, અને એવા જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ પરિણમે છે. એની સાથે જોડાતો નથી, એની અંદર ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ પરિણમે છે, એવો એનો સ્વભાવ છે. અને એની એને ખબર નથી, કોને? આ જીવને ખબર નથી કે પોતે એવો જ્ઞાતા દ્રષ્ટા ભાવે છે, એની એને ખબર નથી, એનો અનુભવ પણ નથી, એનો અનુભવ પણ નથી. અને ખાલી એનો પક્ષપાત કરે છે, એટલે કે માત્ર એ વાતો કરે છે. આ તો બીજી વાત લીધી છે ને, બીજી વાતની અંદર નિશ્ચય આભાસીની વાત લેવાની છે. એટલે એમાં એને પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમન નથી, એનો અનુભવ પણ નથી, અને ખાલી વાત કરે છે, ખાલી એનો પક્ષપાત કરે છે. આગળ કહે છે કે પોતાની પરિણતિમાં જરાય ફેર પાડ્યા વિના તેઓ પોતાને સર્વથા અવંધ માને છે, અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. શું કરે છે? પોતાની પરિણતિમાં જરાય ફેર પાડ્યા વિના, એટલે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, પણ જ્ઞાયક છું એથી શું? જ્ઞાયક ભાવે પરિણમે તો જ્ઞાયક છે. હું એકમાત્ર જ્ઞાયક છું, હું જાણવા વાળો છું, હું કરવા વાળો નથી, હું કરતા નથી, પણ હું માત્ર જ્ઞાતા છું, દ્રષ્ટા છું. પણ એવું જ્ઞાતા દ્રષ્ટા છું એવું વાણીમાં બોલવાથી જ્ઞાતા દ્રષ્ટા પણ આવતું નથી, એવા ભાવે પોતે પરિણમવું પડે. દ્રષ્ટિ હજી બહારમાં રહી છે, દ્રષ્ટિ પુસ્તકમાં છે, દ્રષ્ટિ વાતોમાં છે, દ્રષ્ટિ નિશ્ચય નહીંથી જે વાત કહેવામાં આવી છે ત્યાં હજી ફરી રહી છે, ત્યાં સુધી પણ એ વિકલ્પ સહિત છે તો એ સ્વરૂપમાં નથી જતો. શુદ્ધ નિશ્ચય નહીંનો વિકલ્પ છે એને પણ છોડવાનો છે, કોઈ વિકલ્પ નહીં. વિકલ્પને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવાય છે. એટલે એ પંડિતાઈ કરે છે તો પણ એ બહારમાં છે, તો પણ એ સ્વરૂપમાં ગયો નથી. અને જો ક્યારેય સ્વરૂપમાં જવાનો એને પુરુષાર્થ સાચો કર્યો નથી, અને પંડિતાઈ પંડિતાઈ પંડિતાઈમાં જ જો જીવન વ્યતીત કરે છે તો એને શુભભાવ થશે, પણ એને સ્વભાવ ભાવનો અનુભવ નહીં થાય, અને અનુભવ નહીં થાય તો સમ્યક દર્શન વિના એને પણ રખડવું થશે. આપણે દ્રવ્ય સૂતનો આટલો અભ્યાસ કરીએ, પાંચ પરમ આગમનો પણ બરાબર અભ્યાસ કરીએ, પણ પોતાના સ્વરૂપમાં જવા માટેનો જો પુરુષાર્થ ઉપાડતા નથી તો સમ્યક દર્શન વિના ભવના ભ્રમણ થશે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ એ જ એકમાત્ર આ જીવનમાં કર્તવ્ય હોય, બીજું કોઈ કર્તવ્ય નથી. આપણે માટે કંઈ કરવા જેવું હોય તો એકમાત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ, બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા કહે છે, વાતને આગળ સમજાવતા ગુરુદેવ કહે છે કે પોતાની પરિણતિમાં તો એવા ને એવા વિષય કસાયનું સેવન રહ્યા કરે છે. પરિણતિ તો એવી ને એવી જ છે, કેમ કે લક્ષ બહારમાં છે એટલે પરિણતિ તો એમ જ છે. ઇન્દ્રિયોના વિષયોમાં એ રાચી રહે છે. આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, સ્પર્શ દ્વારા ઇન્દ્રિયોના વિષયો હજી એને છૂટ્યા નથી. એમાં હજી એને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે કે આ સારું ને આ ખરાબ. ઇન્દ્રિયો દ્વારા હજી જાણે છે, એના હજી વિશ્લેષણો કરે છે, સારું નરસું આ તે એમાં હજી રહ્યો છે. અને મનથી જે સ્મૃતિમાં જે છે એના પણ એ વિશ્લેષણો કરે છે કે આ આમ છે, આ પુસ્તકમાં આમ છે, આ શાસ્ત્રમાં આ છે, આ અપેક્ષા આમ છે. હજી એમાં બારમાં ને બારમાં જ છે, હજી બારમાં જ છે. વિષય કસાયની વાત કરી પણ સાથે સાથે એ પણ સમજવું કે કદાચ સ્વભાવમાં હોય તો પણ એ બારમાં જ છે. આત્મ સ્વરૂપના વલણનો વિચાર સરખો પણ કરતા નથી અને અમને બંધ નથી, એમ ખોટી મિથ્યા માન્યતા છે ને. અમને બંધ નથી, અરે બંધ તો નથી ક્યાં, બંધ સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એટલે પોતાનું સ્વરૂપ બંધ સ્વરૂપ નથી, બંધાઈને રહે એવું પોતાનું સ્વરૂપ નથી એમ કહ્યું. એ તો શક્તિ અપેક્ષાએ વાત કરી. તું શુદ્ધ છો, ત્રિકાળ શુદ્ધ છો, ત્રણેય કાળે શુદ્ધ છો, સિદ્ધ સમાન છો, આ જે કહ્યું એ તો શક્તિ અપેક્ષાએ કહ્યું, પણ એને ક્યાં હજી એવું પ્રગટ કર્યું છે. ભગવાને આપણને કહ્યા કે તું સિદ્ધ સમાન છો, મારા જેવો છે, એને તું પ્રગટ કરી શકે એવો છે એમ કહ્યું. એ સત્ય કહ્યું છે, પરમ સત્ય કહ્યું છે, પણ વર્તમાન પર્યાયમાં નથી તો આપણે એ પર્યાયમાં એ પ્રગટ તો કરવાનું ને. એ પ્રગટ કર્યા વિના આપણે એમ માની લઈએ કે હું શુદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ સમાન છું, એમ ક્યાંથી ચાલશે. શુક્ર ભગવાને એવું કહ્યું કે તું મારા જેવો છો, તું સિદ્ધ સમાન છો, એવું કેમ કહ્યું, જ્ઞાનમાં એવી વાત કેમ આવી. કેમ કે એવું સ્વરૂપ છે, આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ છે એટલે ભગવાને કહ્યું છે. કઈ આપણને એન્કરેજ કરવા માટે કહ્યું છે એમ નથી, એવું સ્વરૂપ જ છે. ભગવાન શું જુએ છે, દ્રવ્યને જુએ છે. આપણું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એટલે એને જોઈને વાત કરી છે. આપણી પર્યાયને જોઈને કેમ ના કહ્યું, કેમ કે પર્યાય તો બદલાતો અંશ છે. એટલે જ્ઞાનમાં એમ જ આવ્યું કે દરેક જીવ છે તે સિદ્ધ સમાન છે, એની પર્યાય ગમે તે હોય. એટલી વાત આવે એટલામાં કેટલી પર્યાય બદલાઈ ગયો હોય. જે શુભ ભાવમાં હતો એના પછીની પર્યાયમાં એ અશુભ ભાવમાં પણ આવી ગયો હોય. એટલે પર્યાયની વાત નથી લીધી, એના મૂળ સ્વરૂપની વાત સમજાવી છે કે ભાઈ તું આવો જ છે. એ વાત આવી અને મહાપુરુષોએ આપણને એમ કહ્યું કે ભાઈ અમે જેમ પ્રગટ કર્યું છે એમ તું પણ એવું તારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે, એવો શુદ્ધ છો તું માની લે. હવે તું શુદ્ધ છો તો પછી હવે તને બીજી કઈ વાત નડે છે, શું નડે છે, એવા સ્વરૂપને પ્રગટ કર. ભલે ગમે તેવી મલિન પર્યાય હોય તો શું થઈ ગયું. ત્યાં મહાપુરુષે આપણને સાંત્વન પણ આપ્યું છે, સ્વરૂપ કેવું છે એ પણ જણાવ્યું છે, અને પુરુષાર્થ પણ બતાવ્યો છે કે અમે કર્યું છે એમ તું કર. કુંકુંદાચાર્ય ભગવાન આપણને બંને વાત કહે છે કે ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે કે તું શુદ્ધ છો તો શુદ્ધ છો એનો તું બરાબર સ્વીકાર કર, અમે સ્વીકાર કર્યો છે, અને એ સ્વીકાર કરીને પછી અમારો પુરુષાર્થ ઉપડ્યો છે એવું પર્યાયમાં પ્રગટ કરવાનો, તો તું પણ એવો પુરુષાર્થ એનો સ્વીકાર કરીને કર. જ્યાં સુધી સ્વીકાર જ નથી થયો પોતાના શુદ્ધ સ્વરૂપનો ત્યાં સુધી તો પુરુષાર્થ નહીં થાય. હવે સ્વીકાર વાતમાં કરવાનો છે કે ખરેખર હૃદયપૂર્વક કરવાનો છે. જેને હૃદયપૂર્વક સ્વીકાર હોય એને તેવો પુરુષાર્થ આપોઆપ થાય. પછી એને એમ રહે કે ના ના આપણે બરાબર છીએ, જે છીએ તે બરાબર છે, ભગવાન તો ભલે ને કહેતા, એવું થાય. સ્વીકાર જેને થયો એને એવો વિકલ્પ આવે કે ભગવાન તો ભલે ને કહેતા આ સિદ્ધ સમાન, આપણે તો જે છીએ તે બરાબર છીએ, આપણે તો રમેશ છીએ તો બરાબર છીએ, બધા બોલાવે તો છે, આવું હોય. સ્વીકાર થાય એને તો શું વાત હોય, કે અમે તો ભગવાન આત્મા છીએ અને ભગવાનના જ્ઞાનમાં અમે એવા સ્તુતિ સમાન આવ્યા છીએ, હવે એનાથી બીજું કંઈ અમારે જોઈતું નથી, બસ હવે એ સ્વરૂપને અમારે પ્રગટ કરવું છે, આ જીવનમાં બીજું કાંઈ કરવું નથી. ભગવાને અમને સિદ્ધ સમાન કહ્યા છે, પછી શું જોઈએ અમારે? એને તો આનંદ હોય અંદરમાંથી, કે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું, અને પછી એની પાછળ લાગી જાય. પણ એનો સ્વીકાર નથી, એને ખાલી પોપટિયું જ્ઞાન છે, ગોખણિયું જ્ઞાન છે, પંડિતાઈ છે, એ માત્ર બહારમાં ને બહારમાં રહ્યા છે ને બોલ્યા કરે છે કે હું સિદ્ધ સમાન છું. એ નિશ્ચય આભાસી છે, એ સ્વચ્છંદી છે, એની વાત કરી છે. શું કહ્યું? કે પોતાની પરિણતિમાં તો એવા ને એવા, કેવા? જેવા મિથ્યા દ્રષ્ટિ છે એવા, એવા ને એવા એટલે જેવા મિથ્યા દ્રષ્ટિ છે એવા ને એવા જ રહ્યા છે, અને એમ જ એ વિષય કસાયનું સેવન કરે છે. કાંઈ ફેર પડ્યો નથી, જરાય પલળ્યા નથી, પથ્થર ઉપર પાણી, કાંઈ પલળે નહીં, એવા ને એવા જ છે. જાય ત્યારે બહાર જાય ત્યારે પંડિતાય કરે, મોટી મોટી વાત કરે, સ્વાધ્યાય કરે ને કરાવે બધું, બાર પછી હતા એવા ને એવા. એટલે કહે છે કે પોતાની પરિણતિમાં તો એવા ને એવા વિષય કસાયનું સેવન રહ્યા કરે છે. આત્મ સ્વરૂપના વલણનો વિચાર સરખો પણ કરતા નથી, કે મારે હવે સ્વરૂપમાં જવું જોઈએ, વલણ તો એમ થવું જોઈએ, એ તરફનું વલણ થવું જોઈએ, એ તરફ જવા માટે એનો પ્રયાસ. વલણમાં તો એમ છે ક્યારેક જઈશું, એમ એમના મનમાં શું હશે? જઈશું એમ, એવું હશે કે પછી મિથ્યા માન્યતા હશે કે કાળ લબ્ધિ પાકશે ત્યારે કરશું. આ તો બધું કહ્યું, ચોપડીમાં તો આવે, પુસ્તકમાં તો આવે. બીજા લોકોને એમ હોય છે ને કે ભાઈ કાળ લબ્ધિ પાકે ત્યારે એ તો થાય ને, એમને ક્યાંથી સમ્યક દર્શન થાય? મોટા ભાગે 99% લોકોને તો આમ જ છે, કાળ લબ્ધિ પાકે ત્યારે બધું થાય. આટલું સાંભળ્યું હોય, વાંચ્યું હોય, છતાં હજી મનમાં એમ હોય કે તો થાય ત્યારે થાય. કાળ લબ્ધિ કોને કહેવાય? કાળ લબ્ધિ કે કોને કહેવાય? કાળ દ્રવ્યનું પરિણમન. કાળ દ્રવ્ય જીવ દ્રવ્ય કરતા જુદું કે એક જ? કાળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય બે દ્રવ્ય જુદા કે એક જ? જુદા. અને જુદા છે તો પછી પેલું દ્રવ્ય આ દ્રવ્યનું શું કરે? કાળ દ્રવ્ય એનું પરિણમન એનું ચાલે, અને આ બાજુ જીવ દ્રવ્યનું પરિણમન ચાલે, તો જીવ દ્રવ્યના પરિણમન કાળ દ્રવ્ય ક્યાંથી કરાવે? તો કાળ લબ્ધિ ક્યાંથી પાકે ને અહીંયા અહીંયા જીવને જ્ઞાન થાય? અરે ભાઈ, જીવને જ્ઞાન થાય એ સમયને કાળ લબ્ધિ કહી છે. એને જ્ઞાન જે વખતે થયું એ જ કાળ લબ્ધિ પાકે. એને પુરુષાર્થ દ્વારા જે કરવાનું છે એ એને કરવાનું છે, પેલું દ્રવ્ય કાંઈ કરાવવાનું નથી. નકામાનો ગૂંચવાય છે, સાચું સ્વરૂપ સમજતો નથી, સાચા પુરુષાર્થ કરવા નથી, પ્રમાદમાં રહેવું છે, એટલે આવા આવા વાક્યો બોલે છે અને એવી માન્યતામાં જીવન પૂરું કરે છે. કરુણા કરીને મહાપુરુષો કહે છે, ગુરુદેવ કરુણા કરીને આપણને કહે છે કે આ બધું ન હોય ભાઈ, આ બધું તને ન હોય. તે આટલો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે તો એવા પરિણમન માટે થઈને તું કટિબદ્ધ થતો, એનો પુરુષાર્થ કર, એવો પ્રયત્ન કર. તારું વલણ એ તરફનું હોવું જોઈએ કે કેમ કરીને હું મારા સ્વરૂપમાં જાઉં, તારું વલણ જ થયું નથી. એટલે શબ્દ વલણ મૂકે છે ગુરુદેવ. આ શબ્દમાં બહુ ગંભીરતા લે છે કે એનું વલણ જ થયું નથી, માત્ર ચોપડી વાંચવી, બીજું કઈ નહીં કરવાનું. કે છે કે આત્મ સ્વરૂપના વલણનો વિચાર સરખો પણ કરતા નથી, અને અમને બંધ નથી એમ માનીને વ્યવહારના ક્રિયાકાંડને, એટલે વ્રત તપ શીલ સંયમ ઇત્યાદિ આચરણને, એ નકામું જાણીને છોડી દે છે કે બધું નકામું, એ બધું કઈ કામનું, એ નિરર્થક છે એમ જાણીને છોડી દે છે. એટલે અશુભમાં જ જાય ને, બીજે ક્યાં જશે? તેઓ શુદ્ધની પ્રતિ ઢળતા નથી અને શુભ છોડી દે છે, તેથી અશુભમાં વિષય કસાયમાં જ મગ્ન રહે છે. નિશ્ચય આભાસીને માટે તો બહુ મુશ્કેલી વાત, મુશ્કેલ છે. નિશ્ચય આભાસી થયો કેમ કે એને તો મનમાં એક અહંકાર પડ્યો છે કે અમે જાણીએ છીએ, અમને તો બધી ખબર છે, તમારે કહેવાની જરૂર નથી, આત્મા શુદ્ધ છે, અમને ખબર છે કે આત્મા જ્ઞાયક છે, હા અમને ખબર છે, અમે જાણીએ છીએ. પુરુષાર્થ, હા તો પુરુષાર્થ તો અંદરમાં કરવાનો છે ને, બહારમાં ક્યાં કઈ કરવાનું? તમને જે વાત તમે બોલો એના બધા જવાબ એની પાસે હોય. જાણી જોઈ, જાણી જોઈને જે પ્રમાદમાં પડે ને એને કોઈ બચાવી ન શકે. અજાણતા પડતો હોય ને, પ્રમાદી થતો હોય ને, તો એને તો આપણે કહીએ શકીએ, બે શબ્દ સમજાવીએ, પણ જાણીને જે પ્રમાદ કરે એને બચાવવો મુશ્કેલ. એને કાંઈ ઉપદેશ લાગુ ના પડે. આ જાણીને કરે છે, પોતે જ્ઞાયક છે એમ વાત જાણી, અને પછી પાછો પોતે એનો પુરુષાર્થ ના કરે કે હું તો જ્ઞાયક છું બસ. એને બચાવવો બહુ મુશ્કેલ. આવા જે નિશ્ચય આભાસી જે છે એને તો ઘણો કાળ સુધી રખડવાનું થાય, ઘણો ઘણો કાળ સુધી રખડવાનું થાય. અહીંયા કહે છે આગળ આ બીજી વાત કરી, એટલે કહે છે કે આવા જ્ઞાન નયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી, એટલે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય કસાયમાં વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. એટલે પહેલાની જેમ આ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે એ વાત કહી. આગળ વધારે વાત લીધી છે, બહુ સરસ વાત લીધી છે કૃપાળુ દેવે, જે વાત લીધી છે એને અહીંયા લીધી છે. શ્રીમદજીએ કહ્યું છે કે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનું કરુણા ઉપજે જોઈ. કૃપાળુદેવને આવા લોકો પ્રત્યે કરુણા હતી. કેવી કરુણા હતી, કરી રહી આ બિચારા ધર્મના નામે ક્યાં જઈ રહ્યા છે, માર્ગ આમ છે ને આમ જઈ રહ્યા છે, બીજા રસ્તે જઈ રહ્યા છે, ઊંધે રસ્તે જઈ રહ્યા છે. એટલે એમને કરુણા થતી હતી કે કેટલાક લોકો ક્રિયા જળ થઈ ગયા છે ને કેટલાક શુષ્ક જ્ઞાનમાં મોક્ષનો માર્ગ સમજી રહ્યા છે, ભવના ભ્રમણ થશે. ગુરુદેવ કહે છે કે આથી એમ ન સમજવું કે શુભ ભાવ છોડીને અશુભ કરવા, વળી અશુભ ભાવ છોડ્યા છે માટે શુભથી અળવે અળવે નિશ્ચય ધર્મ થશે એમ પણ અર્થ નથી. જો બંને વાત સાથે લઈ લીધી, સ્પષ્ટતા કરી દીધી, એમ ન સમજવું કે શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં વળવું એમ પણ નથી, અને અશુભ ભાવ છોડ્યા છે માટે શુભથી ધીરે ધીરે નિશ્ચય ધર્મ થશે એમ પણ અર્થ નથી. શુભ ભાવ છોડીને શુદ્ધમાં જવું છે, જે શુદ્ધમાં જાય છે એ શુભને છોડીને જાય છે, અને શુભ ભાવથી શુદ્ધ ભાવ થશે એમ નથી, પણ શુભ ભાવને છોડવાથી શુદ્ધ ભાવ થશે. એટલે અશુભ છોડ્યા છે એટલે હવે શાંતિ છે, આપણે ચિંતા કરવા જેવું નથી એમ નહીં. અશુભ છોડ્યા છે એટલે કાંઈ વળતું નથી, તોય બંધ તો એવા ને એવા જ પડે છે, શુભ ના પડે છે પણ બંધ તો પડે જ છે ને. આશય એમ છે કે નિશ્ચય સ્વરૂપ જે નિજ શુદ્ધ આત્મા, તેનો વિચાર અને તેનું લક્ષ્ય કર્યા વિના, અંતરમાં ઢળ્યા વિના, બાહ્ય ક્રિયા કે ખાલી આત્માની કોરી વાતો કરવાથી જીવો સંસારમાં જ ડૂબે છે. શુભ ભાવ દ્વારા પણ સંસારમાં ડૂબે છે, અને ખાલી આત્માની કોરી વાતો કરવાથી પણ એ સંસારમાં જ ડૂબે છે. હવે ત્રીજી વાત, મૂળ વાત, ત્રીજી વાતમાં શું છે, મોક્ષ માર્ગી જીવોની આ વાત છે. એમાં ભાવાર્થમાં એમ આવ્યું કે મોક્ષ માર્ગી જીવો જ્ઞાન રૂપે પરિણમતા થકા, જે મોક્ષ માર્ગમાં છે એ જ્ઞાન રૂપે પોતે પરિણમે છે. જ્ઞાન રૂપે પરિણમવું એટલે કેવી રીતે પરિણમવાનું, તો કે પોતાનું જેવું સ્વરૂપ છે, જેવું જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાનમય પોતે થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જયારે એ પોતે આત્માનું લક્ષ્ય કરે છે, ધ્રુવનું લક્ષ્ય કરે છે, ધ્રુવ એટલા માટે કે જે બદલાતું નથી એવું તત્વ, એ ધ્રુવ બદલાય છે પર્યાય એનું લક્ષ્ય નથી કરવાનું. એટલે દ્રષ્ટિનો વિષય જે છે એ કેવો છે, કે જે બદલાતું નથી એવું ધ્રુવ તત્વ છે એના તરફ દ્રષ્ટિ કરવાની છે, એના તરફ લક્ષ્ય કરવાનું છે, એનું જ્ઞાન કરવાનું છે, એને અનુભવવાનું છે. એ બારમાં અનેક જ્ઞેયો સાથે જોડાય છે, અનેક જ્ઞેયોનું લક્ષ્ય કરે છે અને એનું જ્ઞાન કરે છે. બધા જ જ્ઞેય છે, જેને એ જાણે છે એ બધું જ્ઞેય છે, એ પર જ્ઞેય છે. એ પર જ્ઞેયને બદલે હવે એણે પોતાના આત્માને જ્ઞેય બનાવવાનો છે. પોતાનું જે સ્વરૂપ છે એ એનું જ્ઞેય, અને એનો જાણવાવાળો, એનો જ્ઞાન કરવાવાળો પોતે જ્ઞાતા. સ્વભાવ જ્ઞાતા છે, જ્ઞાન કરવાનો સ્વભાવ છે, એટલે એક ક્ષણ માટે પણ એ જ્ઞાન ન કરે એમ તો બનતું નથી. એક ક્ષણ પૂરતો પણ એ જ્ઞાન ન કરે એમ તો થતું નથી. તો હવે એને જ્ઞાન કોનું કરવું, સેના જ્ઞાતા થવું? પર જ્ઞેયનો એ જ્ઞાતા થાય છે, એને બદલે સ્વના જ્ઞાતા થવું, સ્વને જ્ઞેય બનાવવું. સ્વને જ્ઞેય બનાવે અને એમ જો કે જ્ઞાન કરે છે તો એ મોક્ષ માર્ગમાં છે, એટલે કે એ જ્ઞાન રૂપે પરિણમે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે એ જ જ્ઞાન રૂપે પરિણમે છે. એક વખત પણ જેને આવો અનુભવ નથી થયો એને હજી ઘણું કાર્ય કરવાનું બાકી છે, હજી મિથ્યાત્વમાં જ છે, સમ્યક તો હજી એને પ્રગટ નથી થયું. મોક્ષ માર્ગી જીવો જ્ઞાન રૂપે પરિણમતા થતા શુભાશુભ કર્મને હે જાણે છે, શુભ અને અશુભ બંને ને હે એટલે છોડવા લાયક જાણે છે, અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. મોક્ષ માર્ગી છે એટલે સમ્યક દ્રષ્ટિ છે, જેમને અનુભવ થયો છે એમને માત્ર શુદ્ધ પરિણતિ છે એ જ પ્રયોજનભૂત છે, બીજું કાંઈ પ્રયોજનભૂત નથી. પોતાની શુદ્ધ પરિણતિ, પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમન કરવું, પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતે જ્ઞાન ભાવે પરિણમન કરવું, એવી શુદ્ધ જ્ઞાન પરિણતિ એ જ એકમાત્ર પ્રયોજનભૂત છે, એ જ એકમાત્ર ઉપાદેય છે, એ જ એકમાત્ર આશ્રય કરવા લાયક છે. અને એનો આશ્રય કરવાથી જ મોક્ષ માર્ગ થાય છે, એટલે કે મોક્ષ માર્ગમાં આગળ વધાય છે. એનો આશ્રય કરવાથી જ અશુદ્ધિ ઘટે છે, શુદ્ધિ વધે છે. એનો આશ્રય કરવાથી સંવર થાય છે, નિર્જરા થાય છે, અને આગળ વધતા ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે. અને એ ચારિત્રનો પુરુષાર્થ પણ કેવો છે, એમાં પણ એને એમાં સ્વરૂપમાં જ રહેવાનું છે, એ જ ચારિત્રનો પુરુષાર્થ છે. અને એવો જયારે સ્વરૂપમાં રહેવાનો જેને પુરુષાર્થ ઉપડ્યો છે, ઉગ્રતાથી પુરુષાર્થ ઉપડ્યો છે, એટલે સહજ રીતે બહારમાં જે કંઈ પરિગ્રહ છે એ છૂટી જાય છે. કંઈ યાદ કરીને છોડવું પડે એમ નથી થતું, સહજ રીતે છૂટી જાય છે. કેમ કે પરિગ્રહ તો બહારમાં પડ્યા છે, એને એમાં એ ગયો નથી, માન્યતામાં એમાં હતો. માન્યતામાં પરિગ્રહ અને પોતાના માન્યતા બદલાઈ જાય છે. માન્યતામાં પોતાનું શું છે એ ખબર પડી છે, એટલે પરિગ્રહ છૂટી ગયા છે. વસ્તુ ત્યાં ને ત્યાં છે, માન્યતામાં ફેર થયો. કાલ સુધી એ કારને પોતાની માનતો હતો, આજે સમ્યક દર્શન થયા પછી કારને પોતાની નથી માનતો. કાર છે તો છે, કાર છે, મારી નથી. વસ્તુ જે છે, જે પરિગ્રહ હતો, આપણને લાગે કે આટલું બધું ઘર ભરેલું પડ્યું છે, આટલી બબે કાર છે, બધું છે, ને પરિગ્રહ નથી, નથી પરિગ્રહ. કાલ સુધી હતો, આજે નથી. કાલ સુધી હતો, આજે નથી. કેમ નથી? સમ્યક દર્શન થયું છે એટલે પોતાનું શું છે એ સમજાઈ ગયું છે, શ્રદ્ધા પણ એમ થઈ ગઈ છે, એટલે બધી વસ્તુ તો વસ્તુમાં રહી. ગઈકાલ સુધી એ મારા છે એ માન્યતા હતી, એટલે એને પરિગ્રહ હતો, અને આજે હવે એ મારા નથી, એટલે પરિગ્રહ છૂટી ગયો. ભલે ને પડ્યું, એમાં શું છે, એને ક્યાં નડે છે, એને ક્યાં નડે છે. એની પરિણતિ કેવી થઈ ગઈ? હવે જેવી શ્રદ્ધા થઈ છે એવી પરિણતિ છે. હવે એને હાલતા ચાલતા, ખાતા પીતા, ઓફિસમાં જાય, બધું કરે છે, છતાં બધી જગ્યાએ આવો બદલાવ આવી જાય છે. છે તો છે, કામ તો થાય છે તો થાય છે, એની ક્યાં ના છે. ઓફિસમાં જાય, કામ કરે, બધું કરે, ડોક્ટર હોય તો પેશન્ટને જુએ, બધું કરે, બહુ સારી રીતે પ્રસન્નતાથી જુએ, દરેક તરફ એવો અંતરમાંથી જ સંભાવ જાગે કે બધા મારા સ્વજન છે ને, એને બરાબર જ હું ન્યાય આપું. જે કાર્ય કરે છે એમાં એને બરાબર એને ન્યાય આપે, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, ગમે તે હોય, પણ બધાને એ પોતે એમ ન્યાય આપે, એવો ભાવ સહજ થાય. કેમ કે એને એમાં એની પર્યાય નથી દેખાતી, એને એમાં એ પોતા સમાન, સિદ્ધ સમાન ભગવાન આત્મા દેખાય છે, એટલે ક્યાં એમાં પછી બીજો ભેદભાવ રહે? ભેદભાવ થતો જ નથી. જ્ઞાનીની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આવી હોય છે, એ પરિણતિની વાત છે. એટલે એક વખત જેને અનુભવ થયો છે એને પછી એવી પરિણતિ જે છે એ જ ઉપાદેય છે. ગુરુદેવે બહુ સરસ વાત બધી સમજાવી છે. પારા નંબર 206 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે, સમજાવતા કે તેઓ માત્ર અશુભ કર્મને જ નહીં પરંતુ શુભ કર્મને પણ છોડી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે. સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. એ જ પુરુષાર્થ, એ જ પ્રકારે પુરુષાર્થ, પોતાના સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ. આવડી ગઈ છે ને રીત? એક વખત સ્વરૂપમાં ગયા છે ને એટલે હવે ખબર પડી ગઈ છે કે કેમ સ્વરૂપમાં જવાય છે, નિર્વિકલ્પ કેમ થવાય છે, ને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં કેમ જવાય છે એ હવે ખબર પડી ગઈ છે. અને ત્યાંથી જે આનંદનો અનુભવ થયો હતો ને, અલૌકિક આનંદનો અનુભવ, એવું વેદનમાં આવ્યું હતું ને, એટલે વારે વારે ત્યાં જવાય છે, વારે વારે જવા માટેનો પુરુષાર્થ થાય છે. કોઈ વાર જવાય છે, કોઈ વાર નથી જવાતું, કોઈ વાર શુભભાવ સુધી જ પહોંચે છે, અંદરમાં નથી જવાતું, કોઈ વાર જવાય છે. ચોથા ગુણસ્થાને એવી દશા હોય, પાંચમે એ વિશેષતાથી અંદરમાં જાય છે, સાતમા ગુણસ્થાને તો એ પ્રચુર સ્વસંવેદન સહિત હોય છે, અંદરમાં એ લીનતા કરે છે, ઘણો સમય સુધી ટકીને રહે છે, ખૂબ આનંદનો અનુભવ છે એને, તો પછી અંદરમાં જ રહી જવું છે, સ્થિરતા કરી લેવી છે, એવી મુનિની દશા હોય છે. અદભુત દશા છે. એટલે જ આપણે પંચ પરમેષ્ટિમાં એમને આપણે નમસ્કાર કરીએ છીએ ને, એટલે તો કરીએ છીએ. જો શું કહે છે કે મોક્ષ માર્ગી જીવો માત્ર અશુભ કર્મને અને એવા ભાવને, એને જ નહીં પણ શુભ કર્મને અને એવા ભાવને પણ છોડી સ્વરૂપ રમણતા કરે છે. સ્વરૂપમાં રમણતા કરે છે એટલે એમાં રહે છે અને એમાંથી આવતા આનંદને અનુભવે છે. પણ શુભ ભાવને છોડી સ્વચ્છંદમાં જાય છે, અશુભ કરે છે એમ નથી. પેલા શુભ ભાવમાં અટક્યા હતા, આ પછી સ્વચ્છંદી થઈ ગયા હતા, બેમાંથી એક પણ નહીં. સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યાં સુધી સ્વરૂપનું જ વલણ કર્યા કરે છે, સ્વરૂપમાં જ ઉદ્યમી રહે છે. બીજું કાંઈ એમને ઉપાદેય લાગતું નથી, બીજું કાંઈ આશ્રય કરવા જેવું લાગતું નથી, બીજા કોઈનું મહાત્મા આવતું નથી, બીજે ક્યાંય આનંદ દેખાતો નથી, બીજે ક્યાંય સુખ દેખાતું નથી, એકમાત્ર પોતાનું સ્વરૂપ, બીજી કોઈ વાત મુનિને હોતી નથી. તમે મુનિને માન આપો તો કે એમને માન ના આપો, એમને કોઈ ફેર નથી. તમે એમને નમસ્કાર કરો છો કે નથી કરતા, તમે એમને દાન આપો છો કે નથી આપતા, મુનિને કાંઈ ફેર પડતો નથી. મુનિ તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને સદાય માણી રહ્યા છે, એમની દ્રષ્ટિ તો એ આનંદ તરફ છે, એવા પોતાના સ્વરૂપ તરફ છે કે એવા સ્વરૂપે પોતે ઠરી જાય. તમે જે કંઈ કરો છો એમને માટે કરો છો તો એમાં જો લાભ હોય તો તમને લાભ છે, મુનિને માટે કંઈ કરીએ છીએ આપણે એવો મનમાં વિચાર રાખવો જ નહીં. મુનિને દાન આપવાનો ભાવ આવે તો એમ સમજવું કે એ મારો સ્વભાવ છે ને, એથી મને ફાયદો છે, મુનિને કાંઈ દાનની જરૂર નથી. મુનિ તો પોતાના અંતરમાંથી બધું પામે છે, એમને કોઈ વસ્તુની જરૂર નથી. એ તો એવો વ્યવહાર છે, અને વ્યવહાર છે તો એવું ઉપદેશમાં આવે છે કે શ્રાવકનો આવો જ વ્યવહાર હોય, શ્રાવકને મુનિને જોવે એટલે અંતરમાંથી એવો જ ભાવ આવવો જોઈએ કે પ્રભુ આપ મારે ત્યાં આહાર માટે પધારો, એવો જ ભાવ આવવો જોઈએ, એવી વિનંતી કરવાનો ભાવ આવવો જોઈએ. મુનિને જુએ તો નમસ્કાર કરી અને એમની પાસેથી કંઈક પ્રાપ્તિ કરે, જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો ભાવ આવવો જોઈએ. મુનિને શું જોઈશે, શું એમને જરૂર હશે, એવો પોતાને અંતરમાં ભાવ આવવો જોઈએ કે હું એ મુનિને આપું, અને એ બધા ભાવથી કંઈક મુનિને કંઈક સારું થશે, મુનિને કલ્યાણ થશે, ના કાંઈ મુનિને થવાનું નથી. મુનિને પોતાનું પુણ્ય અદભુત છે, એમાં કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી, મુનિ તો પોતાના આત્મામાં છે. પણ તમને જે ભાવ આવે છે એથી તમારું કલ્યાણ થશે, તમને જે ભાવ આવે એથી તમને શુભ ભાવનો એવો બંધ પડશે કે જેથી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, તમને સરળતા થશે. મુનિની નિશ્રામાં બેસવાથી પ્રભુ તમારો અહંકાર જશે. મુનિની નિશ્રામાં એક કલાક ગાળીએ ને, એક કલાક તો બધા અભિમાન ચાલ્યા જાય, આ નિશ્ચય આભાસીપણું છે ને તરત દૂર થઈ જાય. કઈ ના બોલે મુનિ, માત્ર બેઠા હોય ને આપણે એમની નિશ્રામાં બેસી રહીએ ને, એક દિવસ આખો બેસી રહીએ જંગલમાં તોય આપણા અભિમાન જાય, એવા મુનિ હોય છે, એમની તો શું વાત. આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, પુરુષાર્થની કચાશને લીધે ઉપયોગ સંપૂર્ણપણે ટકીને રહેતો નથી. ઉપયોગ એટલે લક્ષ્ય, પોતે જે દ્વારા જ્ઞાન કરે છે ને, એવા જ્ઞાન દર્શનના ઉપયોગ, જેને પરનું લક્ષ્ય છે, બહારમાં છે, એને બહારમાં અનેક જગ્યાએ એને ઉપયોગ જાય છે. મન ચંચળ છે અને મનના વિકલ્પો છે, એ વિકલ્પની સાથે સાથે ઉપયોગ રખડે છે, અનેક જગ્યાએ જાય છે. મનને કાબુમાં લેવાથી, મનના વિકલ્પોને ઘટાડવાથી, એ ચંચળતા ઘટે છે, એટલે કે ઉપયોગનું રખડવા પણ ઓછું થાય છે. એ ઉપયોગને ગુલાટ ખવડાવીને અંદરમાં લઈ જવાનો છે, આ કરવાનું છે. પણ બહારમાં છે એટલે એ મનની સાથે જાય છે ને, એટલે મન ચંચળ છે એટલે કે એનો ઉપયોગ એ સાથે ચંચળ થઈ જાય છે, અનેક જગ્યાએ જાય છે. અહીંયા એક મિનિટમાં અહીંયા, અને બીજી મિનિટમાં અહીંયા, અને ત્રીજી મિનિટમાં ત્યાં, સ્મૃતિ સાથે જોડાઈ જાય છે. 50 વર્ષ પહેલાની વાત, 60 વર્ષ પહેલાની વાત, એક નાનકડી વાત કોઈકે મૂકી હોય, પતી ગયું. એમ એને એમ કહેવામાં આવ્યું કે મુંબઈમાં ભાઈ ખાલા, બસ પતી ગયું, એ પહોંચી જશે. 50 વર્ષ પહેલાની વાતમાં ક્યાંય અંદર 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 ચાલે જશે. અરે અહીંયા બેઠો તો, અહીંયા શિકાગોમાં ધ્યાન, અહીંયા સ્વાધ્યાયમાં બેઠો તો ને. કેવું છે મન ચંચળ, વિકલ્પમાં એ ક્યાં ચાલ્યો ગયો, એનો ઉપયોગ ક્યાં ગયો? એવા મનને કાબુમાં રાખવાનું, એવા મનને ખૂબ કાબુમાં રાખવું પડશે, કેમ કે મનની સાથે સાથે એ ક્યાંય ચાલ્યો જાય છે. એનો ઉપયોગ સંપૂર્ણપણે ટકીને રહેતો નથી. અહીંયા જે કીધું છે ને, એ જ્ઞાની પુરુષોને માટેની વાત કરી છે કે જેનો ઉપયોગ આત્મામાં જાય છે, પોતાના સ્વરૂપમાં જાય છે, અને એને તો ત્યાં જ ઉપયોગને રાખવો છે, ત્યાં જ ટકીને રહેવું છે, એને માટેની વાત કરી છે. કે એમને હજી પુરુષાર્થમાં ક્યાંક થોડીક કચાશ છે. પુરુષાર્થ તો બરાબર છે, સાચો પુરુષાર્થ છે, સાચી દિશામાં પુરુષાર્થ છે, પણ એમાં ઉગ્રતામાં હજી સહેજ કચાશ છે, એટલે એ ત્યાં રહી નથી શકતા, એટલે બહાર આવે છે. પુરુષાર્થની કચાશને લીધે ઉપયોગ સંપૂર્ણપણે અંદરમાં સ્વરૂપમાં ટકીને રહેતો નથી, તો તેઓ શુભ પરિણામોમાં, એટલે કે વ્રત, તપ, ભક્તિ, સ્વરૂપના વિચાર, એ પણ શુભ ભાવ છે, એ પણ શુભ પરિણામ છે, ઇત્યાદિમાં એ પ્રવર્તે છે. પણ કેવી રીતે પ્રવર્તે છે? એને હે બુદ્ધિએ પ્રવર્તવાનું થાય છે. હે બુદ્ધિ એટલે કે આ પરિણામ થઈ રહ્યા છે, આવા શુભ ભાવ થઈ રહ્યા છે, પણ એ રોકાવા જેવું નથી, એમાં રોકાઈ રહેવા જેવું નથી, એને છોડવા જેવા છે, એવા કોઈ પરિણામ છે એ મને મોક્ષ માર્ગમાં લાભનું કારણ નથી, એ મોક્ષ માર્ગ નથી, એ અટકવાના જ સ્થાન છે, એમ એ બુદ્ધિએ આ વ્રત, તપ, ભક્તિના વિકલ્પમાં હોય છે. વ્રત અને તપ જે થાય છે એમાં શરીરની જે ક્રિયા થાય છે તે થાય છે, એની વાત નથી. એ તો જેવા ભાવ છે એવા ભાવ પ્રમાણે એમને જે શરીરની ક્રિયા થવી હોય તે થાય છે. પણ ભાવની વાત છે કે એમને એવા ભાવ, શુભ ભાવ આવ્યા છે, એવા ભાવ છે, એ ભાવને એ બુદ્ધિએ લે છે. શેને એ બુદ્ધિએ લે છે? એ ભાવને, એવા વિચારને. સ્વરૂપનો વિચાર છે તો કેમાંય નહીં, અંદરમાં જ જવું. એટલે કોઈ પણ શુભ ભાવ છે એને હે બુદ્ધિએ એ ગણે છે, અને એમ એનું શુભ ભાવમાં પ્રવર્તન છે. આ શુભ પરિણામો બાહ્ય આલંબન છે, એટલે કે નિમિત્ત રૂપ છે, એનાથી શુદ્ધ પ્રગટશે એમ નહીં. એવું જ હોય નિમિત્ત, જયારે એવા ભાવ હોય ત્યારે એ પ્રમાણે નિમિત્ત હોય. પણ ઉપયોગ શુદ્ધમાં ટક્યો નથી ત્યારે દેવગુરુ, શાસ્ત્રની ભક્તિ, સ્વરૂપના વિચાર, વ્રત તપ આદિ શુભ ભાવમાં તેઓ હે બુદ્ધિએ પ્રવર્તા હોય છે. જ્ઞાનીની વાત છે પ્રભુ. આગળ સમજાવે છે ભાવાર્થમાંથી કે પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. જો જ્ઞાનીને શું ન હોય એ પણ વાત સમજાવી છે. સ્વચ્છંદ હોય જ નહીં જ્ઞાનીને, સ્વચ્છંદ ન હોય ભાઈ. જ્ઞાની સમજે છે બરાબર, એમને ખબર છે કે જે પુરુષાર્થ કરવાનો છે અંદરમાં કરવાનો છે, પણ એને એમ સ્વચ્છંદ ન હોય કે આ વ્રત તપ બધું નિરર્થક છે, એમ એવો સ્વચ્છંદ આવે જ નહીં. એવો સ્વચ્છંદ ન હોય. શુભને શુભ તરીકે ગણે છે, વ્યવહારને વ્યવહાર તરીકે ગણે છે. વ્યવહારને ગૌણ કરી અને નિશ્ચયથી જે સ્વરૂપ છે એને એ પ્રાપ્ત કરે છે. વ્યવહારનો અભાવ નથી. જો વ્યવહારનો અભાવ કરશે તો વર્તમાન પર્યાય છે એને એ માનશે નહીં, એનો પણ અભાવ થઈ જશે. વ્યવહારનો અભાવ કરશે તો વર્તમાન પર્યાય જે છે એનો એવો અભાવ થશે. અને જો પર્યાયનો અભાવ થાય, અભાવ થાય તો દ્રવ્યનો અભાવ થઈ જાય, દ્રવ્યનો નાશ થાય. પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં, સિદ્ધાંતની વાત છે. પર્યાયનો અભાવ નહીં, પર્યાયને ગૌણ કરીને, નિશ્ચયને મુખ્ય કરીને પોતાના સ્વરૂપમાં જાય છે. પર્યાયનો અભાવ નહીં, પર્યાયને ગૌણ કરી. ગમે તેવી વાત લખી હોય, અગિયારમી ગાથાની અંદર, સમયસરની અગિયારમી ગાથામાં જયારે સમજાવવું છે ત્યારે ખૂબ જોરપૂર્વક સમજાવી દીધું, ત્યારે એમ કહી દીધું કે ભૂતાર્થ છે તે જ સત્યાર્થ છે, નિશ્ચય છે તે જ આદરણીય છે, તે જ આશ્રય કરવા લાયક છે, અને અભૂતાર્થ છે તે અસત્યાર્થ છે, જુઠ્ઠો છે. એટલે જુઠ્ઠો કહી દીધું, જોરપૂર્વક સમજાવી દીધું, પણ છતાંય એમ નથી કર્યું કે એ નથી હોતો. એને બદલે ઉલટું બારમી ગાથામાં વ્યવહાર છે એને જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું, જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું. એટલે વર્તમાન પર્યાય છે જે વ્યવહાર છે, વર્તમાનમાં જે પરિણામ બાહ્યમાં જે ચાલી રહ્યું છે એવો જે વ્યવહાર છે એ નથી એમ ને, એ છે, એ છે, પણ એ છે એ આદરણીય નથી, એ આદરણીય નથી. આદરણીય શું છે, આશ્રય કરવા લાયક શું છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે આદરણીય છે, એ આશ્રય કરવા લાયક છે, અને સાથે એવો વ્યવહાર બાહ્યમાં જે હોય છે તે હોય છે. એને ગૌણ કરી અને પોતાનું શુદ્ધ સ્વરૂપ નિશ્ચય નહીંથી જેવું છે એનો આશ્રય કરી અને સ્વરૂપમાં જાય છે. એના કેવા ભાવો એની આપણે વાત કરી રહ્યા છીએ, કેવા ભાવ હોવા જોઈએ. એટલે એને સ્વચ્છંદતાના પરિણામ નથી હોતા. કોને? જ્ઞાનીને સ્વચ્છંદતાના પરિણામ થાય જ નહીં. સાચા જ્ઞાની છે એને વળી સ્વચ્છંદતા કેવી? સ્વચ્છંદતા કયા લક્ષે સ્વચ્છંદતા થાય? પોતાનું સ્વરૂપ જાણ્યું છે એમાં શું મોટું મળી ગયું છે? કઈ બીજું એવું કઈ મળી ગયું છે જેમાં સ્વચ્છંદ થવા જેવું શું મળી ગયું છે? સ્વચ્છંદતા કોને થાય? કે પોતાને કઈ કામ આવડે છે એવું છે તો. અહીંયા તો એમ છે કે અમે છીએ ને, અમારા ભાવમાં છીએ, બસ વાત એટલી છે, આનંદ છે, એમાં સ્વચ્છંદતા કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? સમ્યક દ્રષ્ટિને તો એમ હોય, એમાં શું સ્વચ્છંદતા કરવા જેવું છે? અમને આટલા પાના યાદ છે એમ સ્વચ્છંદતા કરવી છે? અમને આટલા શાસ્ત્રોના બધી ગાથાઓ યાદ છે, 415 ગાથા યાદ છે એટલે અમે મોટા છીએ એમ? એવી સ્વચ્છંદતા હોય નાનીને? હોય જ નહીં, સ્વચ્છંદતા હોય જ નહીં. એટલે કહે છે કે પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. ક્યારે એમને અશુભ ભાવમાં જવાનું પ્રત્યે તો થતું જ નથી. એટલે કે વિષયમાં કષાયમાં પ્રવર્તવાની બુદ્ધિ તો હોય નહીં, એને તો આદરણીય ગણે જ નહીં, અથવા તો એને એના પ્રત્યે મૂંઢતા પણ ન હોય. વિષય કસાય પ્રત્યેને એને મૂંઢતા ન હોય, એને જાગૃતિ બરાબર હોય. આપણે મૂંઢતાની વાત ગયા શનિ રવિમાં બહુ કરી છે, મૂંઢતા વિશે કયા કયા પ્રકારે, અનેક પ્રકારે મૂંઢતાની વાત આપણે કરી છે. એને એવી મૂંઢતા ન હોય, એને જાગૃતિ હોય. એમ નહીં કે આ કઈ વાંધો નહીં, શું વાંધો છે, માય ચાલે, આચાર વિચાર બાહ્યમાં ગમે તેવા ચાલે, એવું હોય નહીં. સાત વ્યસનનો ત્યાગ હોય તો હોય, બાહ્યમાં શ્રાવકને જેમ શોભે એવા જ આચાર વિચાર હોય એમ જ હોય. રાત્રિ ભોજનનો ત્યાગ હોય તો હોય, એમાં કોઈ બીજો બે મત હોય જ નહીં. એવું કઈ હોય જ નહીં કે ના ના અમને તો કઈ વાંધો નહીં, અંદરમાં આત્મામાં કરવાનું છે, અમે તો રાત્રે પણ જમીએ, એમ હોય જ નહીં. આચાર વિચારમાં બરાબર શુદ્ધતા હોય, એમ કઈ સ્વચ્છંદ ના હોય. વ્રત તપ પોતાની જેટલી શક્તિ છે, શરીરની જે પ્રમાણે શક્તિ છે એ પ્રમાણે કરે જ, કરવાનો ભાવ પણ હોય કે ના હોય, એમ ના હોય કે ના ના એમાં ક્યાં કઈ કરવાનું છે, અંદર કરવાનું છે આત્મામાં, એવી સ્વચ્છતા હોય જ નહીં. બરાબર હોય આચાર વિચાર બધા બાહ્યમાં, બધું બરાબર જ હોય. મુનિ હોય તો મુનિ પ્રમાણેના આચાર વિચાર પ્રત્યે બરાબર સભાનતા હોય, સમજે છે કે આ સભાનતા છે, તે સ્વભાવ છે, છતાં એમ જ હોય, એમ જ હોય. અને એમાં જો આચાર વિચારમાં દોષ હોય તો એ પોતે શીઘ્ર જાતે જ દૂર કરે છે, દોષને દોષ તરીકે ગણે છે. એમ નહીં, ઢાંકતા નથી કે ના આમાં કઈ વાંધો નહીં, અંદરમાં કરવાનું છે તો આટલું તો ચાલે, ના એમ ન હોય, એવો દ્રષ્ટિકોણ એમનો હોતો જ નથી. આચાર વિચાર બધું બરાબર જ હોય છે. તત્વની વાત જે સમજ્યા છે એને એને આચાર વિચારની અંદર એ જ પ્રમાણે પરિવર્તન આવ્યા વિના રહે જ નહીં. તત્વની વાત જે સમજે અને એના જીવનમાં જો ફેરફાર નથી આવ્યો તો સમજવું કે તત્વને સમજ્યો જ નથી. એ તો એમ જ કહેવાય કે જેમ આ તત્વના પુસ્તક છે ને બધા આપણે કોમ્પ્યુટરમાં નાખ્યા છે ને એના જેવું થયું. એવી રીતે એને અંદર એની મેમરીમાં અહીંયા નાખ્યા, બુદ્ધિમાં નાખ્યા, અહીંયા હૃદયને સ્પર્શ્યા નહીં. કેટલાય શાસ્ત્રો અહીંયા આપણે સ્ટોર કરીને રાખીએ છીએ ને, અહીંયા કોમ્પ્યુટરમાં રાખીએ છીએ, એવી રીતે એને એને મોઢે કર્યા, અહીંયા રાખ્યા. બીજું શું ફેર પડે? મગજમાં રાખ્યા, સ્મૃતિમાં રાખ્યા. પ્રવર્તતો નથી તો પછી એમાં શું ફેર પડે? એવો જ છે, જળ છે કોમ્પ્યુટર જેવો. પણ જેને તત્વનો બરાબર અભ્યાસ કર્યો છે અને આત્મસાત કર્યું છે તો એની તો દ્રષ્ટિ બદલાઈ જાય, એના આચાર વિચાર પણ બધું બદલાઈ જાય. એટલે એને એવા મૂંઢતા, એવા પ્રકારની એની મૂંઢતા ન હોય કે ઠીક છે કઈ વાંધો નહીં ચાલશે એવું ન હોય, એમ કરીને અશુભ ભાવમાં ચાલ્યો જાય, વિષયમાં ચાલ્યો જાય એવું બધું એને ન હોય, એ વાત અહીંયા કરી છે. અને ક્યારેય ન હોય એવી એની એવો એને વિકલ્પ પણ ના આવે. અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ એમને કદી હોતી નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે, જ્ઞાનીની વાત છે. આપણે બહુ સારી રીતે જ્ઞાનીની બધી જ વાતને સમજ્યા, અંતરંગ દશાનો પણ આપણે વિચાર કર્યો અને બાહ્યનો પણ આપણે સાથે એટલો જ વિચાર કર્યો છે. દ્રવ્યાનુયોગના ગ્રંથમાં એમ નથી હોતું, બંને વાત આવે જ છે, પણ મુખ્યતા એ જ હોય, નિશ્ચય નહીંથી જે કથન કરેલા હોય, દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો એ હોય. એટલે કઈ સ્વચ્છંદી થઈ જઈએ એવું ના હોય, સમયસારનો સ્વાધ્યાય કરતા કરતા કઈ આપણે નિશ્ચય આભાસી થઈ જઈએ એવું ન હોય. તો આચાર્ય ભગવાને કહ્યું જોઈએ સાથે, પણ આપણે એમાં જેને ગૌણ કરીને કહ્યું છે ને એનું લક્ષ કરતા નથી. આપણે ગૌણની જગ્યાએ અભાવ કરીને આપણે પ્રવૃત્તિ છે, આપણી ભૂલ છે, સમજવામાં ભૂલ છે. આટલી આટલી દ્રવ્યાનુયોગની અંદર આટલી મોટી વાત આવતી હોય એની સાથે દરેક વખતે જ્યાં જ્યાં જરૂર છે તે તે જગ્યાએ વ્યવહારની વાત કરી છે ને, કરી છે ને ગુરુદેવે પણ એટલી જ વાત કરી છે ને. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.